તારીખ 8/6/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 268 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 124
એટલા ગૌણ થાય છે કે તેનું જ્ઞાન રહેતું હોવા છતાં અનુભવમાં તે આવતા નથી. તેનું જ્ઞાન નાશ પામે છે એમ નથી, એટલે ભેદ સંબંધીનું જ્ઞાન નાશ પામી જાય છે અને ભેદ નથી, અથવા તો ગુણભેદને મૂળ માનનારાઓ જેવી સ્થિતિ છે એમ નથી. ગુણભેદ યથાસ્થાનમાં જાણવા ઉપરાંત અનુભવમાં અવલંબનમાં તેનો કોઈ આધાર લેવાની જરૂર નથી, આવશ્યકતા નથી. માત્ર વસ્તુના સ્વરૂપની બંધારણની વ્યવસ્થાનો એ વિષય છે. સ્વરૂપનું બંધારણ કેવું છે, તત્વનું પદાર્થનું બંધારણ કેવું છે, એટલું એ સમજવાનો જ માત્ર વિષય છે. અનુભવ કરવા માટે એ કોઈ એનું કામ નથી, અનુભવ કરવા માટે એ કામમાં આવતા નથી. એવી જે ચીજ છે તે તો અભેદ નિર્વિકલ્પ વસ્તુ છે પોતે. એટલે એમ બીજું કે હું અભેદ છું, અભેદ છું એટલે નિર્વિકલ્પો હમ, એવો પાઠ છે એમ કે શાસ્ત્રોમાં સ્વરૂપ સંબંધીનો પાઠ એવો છે. વિકલ્પ વિનાની ચીજ છે, જેમાં વિકલ્પનો અભાવ છે, એવા વિકલ્પના અભાવ સ્વભાવે રહેલું તત્વ છે. એવું જે અભેદ તત્વ છે એમાં વિકલ્પ નથી, ભેદ નથી. એમ નથી એમ નાસ્તિથી કથન ન કર્યું, અહીંયા છું એમ કથન કર્યું. નિર્વિકલ્પો અહમ અથવા અભેદ છું, નિર્વિકલ્પ છું એમ છું એમ અસ્થિથી કથન કર્યું. વિકલ્પ વાળો નથી એમ નાસ્તિથી કથન નથી કર્યું એમ કહે છે. સરખું હોવા છતાં એમાં ફેર છે. કથન કથન કરવામાં જે ધ્વનિ ને ભાવ ઉપસે છે એમાં અર્થઘટન ભલે તેનું તે છે. અર્થઘટન સાથે કોઈ તકરાર નથી કે આમાં અર્થઘટન ફરે છે, છતાં જેનાથી ભાવનો આવિર્ભાવ થાય એ હેતુ છે આમાં. કઈક હેતુ તો છે ને. વસ્તુ જેવી છે એવી છે, આત્મ પદાર્થ જેવો છે એવો છે, છતાં એની કથનની શૈલીમાં અનેક વિધ પ્રકાર છે. એને કહેનાર જે શબ્દો છે એમાં અનેક શૈલી છે. એ શૈલી જે વિધવિધ છે એનો હેતુ શું છે? કે એનો હેતુ એ છે કે વધુમાં વધુ એ ભાવને કેમ વ્યક્ત કરી શકાય, પ્રદર્શિત કરી શકાય, કે જેથી એની પ્રત્યક્ષતા થવાનો અવસર થાય અને તેથી તે ભાવનો આવિર્ભાવ થાય, સ્વભાવ ભાવનો આવિર્ભાવ થાય, એવો મૂળ હેતુ રહેલો. હું અભેદ છું, નિર્વિકલ્પ છું એમ પાઠ છે. વિકલ્પ ભેદ નથી એ તો નાસ્તિની વાત છે, તેથી તે ન લીધી, તે પ્રકાર ન લીધો એમ કહે છે. પણ હું નિર્વિકલ્પ છું એમ કહ્યું, હું ઉદાસીન છું એમ કહ્યું, એમ અસ્થિથી સ્થાપ્યું તત્વને એમ કહેવું છે. નિર્વિકલ્પ છું, ઉદાસીન છું અથવા જ્ઞાયક છું, ચૈતન્ય સ્વભાવી છું એમ એના હોવાપણાને અસ્થિપણાને સ્થાપે છે. જ્યારે પોતાના ભાવનો આવિર્ભાવ કરવો છે, અનુભવ અર્થે એમાં મગ્નતા કરવી છે, લીનતા કરવી છે, ત્યારે એના અસ્થિના પડખાને મુખ્ય કરીને એનો વિચાર શરૂ થાય છે.
બરોબર
આમાં છે ને, ચિઠ્ઠીમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાનું વર્ણન, ત્યાં પણ એવી વાત લીધી છે. હું આવો છું, હું આવો છું, હું આવો છું એમ છું 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 એવો પ્રકાર લીધો છે. મોક્ષ માર્ગ પ્રકાશક છે. અહમ બુદ્ધિ ધારે છે એમ બીજું છે ત્યાં. એ રીતે સ્વરૂપમાં અહમ બુદ્ધિ ધારે છે. સમ્યક દ્રષ્ટિ પણ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે એમ. એ વિચાર વિકલ્પ આવે છે કે મારે મારા સ્વરૂપનું ધ્યાન કરવું છે. એવી ઈચ્છા એવો વિકલ્પ થાય છે. ત્યાં એની ચેષ્ટા અને પ્રયત્ન કરે છે. ત્યાં પ્રથમ સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે, વિચારો શરૂ કરે, એમાં સ્વપરના ભેદ વિજ્ઞાનના વિકલ્પો ચાલે. નોકર્મ ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે જાણે એટલે અવલોકે અહીંયા એ સ્વિકલ્પ દશામાં છે. પછી પરનો વિચાર પણ છૂટી જાય, સ્વપરનો વેદ વિજ્ઞાન એમાં પરનો વિચાર પણ છૂટી જાય, કારણ કે પરની નાસ્તી છે. રાગ વિકલ્પ અને પરની નાસ્તી છે એટલે એનો પણ ઉપયોગ છે. એ સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગ લાથા ઉત્પન્ન થાય એના અર્થે ઉપયોગનો વિષય જે પર છે, નાસ્તિરૂપ છે, એ પણ બંધ થાય છે, એ છૂટી જાય. એમ કીધું પરનો વિચાર પણ છૂટી જાય, કેવળ સ્વ આત્મ વિચાર જ રહે, પોતાના આત્માનો વિચાર રહે, હજી વિકલ્પ રહે એની વાત છે. ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે. આ મુદ્દાનો વિષય ધારે જયારે પ્રયોગ ચાલે છે, ધ્યાનનો પ્રયોગ છે, આ અન્ય દ્રષ્ટિની વાત નથી છે. સ્વરૂપ કેવું છે એ જાણવાનું બાકી નથી, અજાણ્યો નથી, એની જિજ્ઞાસા એ સ્ટેજ નથી રહ્યો, એ પ્રશ્ન ચિંખલાસ થઈ ગયો છે. અનુભવ થયો છે, અનુભૂતિની ધારા વર્તે છે, નાતા ધારા વર્તે. હવે છતાંય શુદ્ધોપયોગના ધ્યાનનો પ્રયોગ કરે છે ત્યારે નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે. માણસને આવિર્ભાવ થવામાં આ એક મુખ્ય મુદ્દો છે. બહુ અનુભવને તપાસવા જેવો આ મુદ્દો છે, અનુભવ પદ્ધતિથી સમજવા જેવો મુદ્દો છે કે જ્યાં જ્યાં મમત્વ છે ત્યાં ત્યાં ભાવનો આવિર્ભાવ થવો સહજ છે. અને પારકામાં પારકી જગ્યાએ પારકા સ્થાનમાં પારકી વસ્તુમાં આવિર્ભૂત ભાવ થતો નથી. ભાવ માતા બાળકનું ગમે તેટલું લાલન પાલન કરે તો પણ એને સગી માતા જેટલો તે બાળક પ્રત્યે પ્રેમ આવતો નથી. કારણ શું? પોતા પણ નથી. સગીમાં ખોટાપલી કરે છોકરાને પ્રકૃતિ વસ્તે કોઈ ગમે તેમ બાળક છે, બાળક બુદ્ધિએ વર્તતું બાળક છે, ખોટાપલી કરી લઈએ, નપાત મારી લઈએ તો પણ એનો પ્રેમ ચાલ્યો ગયો છે એ વાતનો આંખ ત્યાં બંધાતો નથી. ગુસ્સે થઈને મારે છે, પ્રત્યક્ષ મારે છે ને, ત્યાં કોઈ તર્ક નથી કરતો. અહીંયા સમીપ દ્રષ્ટિમાં તર્ક કરે છે કે એને કેમ વિકલ્પ આવ્યો, એને કેમ રાગ આવ્યો, એને આવો વિચાર કેમ આવ્યો, આવો વિકલ્પ કેમ થયો. ભાઈ એ બધું ભાવ માતાની વાત છે, વિકલ્પ પ્રત્યે એને પ્રેમ છે. જેવો એને નિજાત્માનાં પ્રેમ છે, રુચિ છે, પોતાપણું છે, એવું પોતાપણું એને ક્યાંય નથી. આમ વાત છે, લાલન પાલન કરે એટલે વધારે પ્રેમ છે અને મારે એટલે ઓછો પ્રેમ છે, એવું ત્યાં આ ખોટો પડે છે. એમ અહીંયા પણ અહમ બુદ્ધિ ધારે છે. અહમ બુદ્ધિ છે, વિશેષ વિશેષ ભાવ કરે છે. અહમ બુદ્ધિમાં સવિશેષ ભાવ કરે છે. ત્યાં આટલી વાત લીધી છે. હું ચિદાનંદ છું, શુદ્ધ છું, શુદ્ધ છું, છું 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 એવા બોલ લીધા. હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું, અસ્તિનાથ બોલ બધા લીધા છે. ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉછળે છે. ત્યાં કસાયની બધા વિશેષ થાય છે. એ આટલું વિષય. આપણે અહીંયા અસ્થિ ચાલુ બોલમાં જે વિષય છે અસ્થિ નો બોલ છે એમ કેવું છે. આવી ચીજ સમજવા બધા આગ્રહ છોડવા જોઈએ. આ મુદ્દાની વાત કરે છે કે આવો નિર્વિકલ્પ ઉદાસીન શુદ્ધાત્મ તત્વને સમજણમાં લેવા માટે આત્મા સંબંધિત બીજું કાંઈ પણ વિચારી રાખવું હોય એ બધા પૂર્વગ્રહો આગ્રહ છે. એ બધા પૂર્વગ્રહ છે એ બધા છોડીને એને સમજવાનો પ્રયત્ન કરવો. એ ગુરુદેવ શ્રી કહેતા કે એક વાર કોરી પાટી થઈને સહેલું નથી. કોરી પાટી થવું કેમ કે જે પૂર્વે એને સ્વીકારી રાખ્યું છે એ સ્વીકાર છે એનું પણ ઊંધું બળ હોય છે એનું જોર હોય છે. પણ જે કાંઈ અત્યાર સુધી સંગ્રહ કર્યો છે એના ફળમાં મારે જે મારી દશા જોઈએ નિરાવરણ દશા જોઈએ અપૂર્વ દશા જોઈએ એ દશા પ્રગટ થઈ નથી. મોક્ષ માર્ગનો પત્તો લાગ્યો નથી. તેથી વિચારીને એમ એણે એને ગૌણ કરી નાખવા જોઈએ. નીકળે તો ત્યારે કે જ્યારે સાચી વસ્તુનો પ્રવેશ થાય ત્યારે. એ પહેલા એને અત્યંત ગૌણ કરી નાખવા જોઈએ. જે કાંઈ સમજણ છે એ સમજણ જો બરાબર હોત તો એનું ફળ પણ મને બરાબર ઉપસ્થિત હાજર થયું હોત લાભ થયો હોત એનો. એટલે એમ કહે છે કે આવી ચીજ સમજવા બધા આગ્રહ પૂર્વના સાંભળેલું વિચારેલું નક્કી કરેલું નિશ્ચિત કરેલું શ્રદ્ધેલું એ બધા આગ્રહ એને છોડી દેવા જોઈએ. આવી ચીજ સમજવા બધા આગ્રહ છોડવા જોઈએ. મુખ્ય લીટી છે આ બધા આખા પેરેગ્રાફમાં એ વાત ઉપર ખાસ ધ્યાન દેવું છે. પૂર્વગ્રહ છે એ કાંઈ ને કાંઈ જીવને હોય જ છે. જે સ્થિતિમાં છે એ સ્થિતિનું કારણ પણ એને સેવ્યું છે માટે એ સ્થિતિમાં છે. હળવાશ આવે ત્યારે તો બધી ખબર પડે છે કે આ પહેલા આવું માન્યું હતું એને તોડવા માટે જરાક અંદરમાં બળ પડે છે પરિશ્રમ પડે છે દ્વંદ્વ ચાલે છે યુદ્ધ ચાલે છે. જે કાંઈ પૂર્વની માન્યતા છે એને મટાડવા માટે કઠણ પડે છે એ બધું એને લાગે અને પછી એ છૂટે એટલા પ્રોસેસમાંથી પસાર થાય નથી. એમ જેમ છૂટવું નથી એમ પરમ સત્યના આદરપૂર્વક આમ છે. જે બધા આગ્રહ છોડવા જોઈએ એમાં પરમ સત્યનો એટલો આદર છે એમ વાત છે. મોટો મુખ્ય વાત જ એ છે કે સત્યનો જે આદર છે સત્યનો સ્વીકાર કરવાની તૈયારી વાળો ભાવ છે કે કોઈ પણ ભોગે કોઈ પણ પ્રકારે ગમે તેમ કરીને પણ સત્યનું ગ્રહણ કરવું છે પરમ આદર છે એનું ગ્રહણ કરવું છે અને એ સિવાય કાંઈ ન જોઈએ એટલે એની તૈયારી હોય તો હળવા થયેલા વિના રહે. દ્રષ્ટાંત રૂપે વાત લીધી છે. અમે જાણીએ છીએ એવા અભિમાન છોડવા જોઈએ. ખાસ કરીને મનુષ્ય પર્યાયમાં જે કાંઈ નડતર છે મોટું રોકાવાનું કારણ છે એ આ છે કે સામાન્ય રીતે માણસને પોતાની સમજણ જે કાંઈ ભેગી થઈ છે ત્યાં સુધીની એ સંબંધીનું અહમ પણ ચાલુ રહે છે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે. આ તકલીફ છે. જ્યાં સુધી યથાર્થ નિર્ણયને અનુભવ નથી થતો ત્યાં સુધી કાંઈ સમજ્યો નથી એમ આવવું જોઈએ. તકલીફ તો અહીંયા પડે છે પણ સમજ્યો તો શું, સમજવાનો પ્રયાસ કરેલો, એ પ્રયાસના ફળમાં એને બુદ્ધિગોચર વિષયની કરેલો તો એ તો એને સમજણ કરી કે ન કરી. હવે એ સમજણ કરી છે છતાં નથી સમજ્યો એમ કેમ લેવું, હકીકતને કેમ અવગણવી, આ સવાલ થાય. જે કાંઈ સમજો છે, બુદ્ધિ લગાવી છે, ઉપયોગ લગાવે છે ને, એપ્લાય કરે છે પોતાના બુદ્ધિને, ત્યારે એને સમજણમાં કોઈ વાત કોઈને કોઈ પ્રકારે નિશ્ચિત થાય છે, છતાં હું સમજ્યો નથી એમ કેમ લેવું, એ તો હકીકતને અવગણના અવગણવા જેવું નહીં થાય. એવી રીતે હકીકતને પોતે અવગણી શકતો નથી, કેમ કે એ પણ એક તથ્ય તો ઊભું થયું છે કે નહીં, એને અવગણી શકતો નથી. આ કેમ દુષ્કર છે, આ વિષય દુષ્કર કેમ પડે છે, તે એ જ્ઞાન માર્ગે કે ક્રિયા માર્ગે મુખ્ય બે માર્ગ છે, અથવા જ્ઞાન ક્રિયા ભક્તિ આદિ ત્રણ પ્રકાર લ્યો. કોઈ પણ માર્ગે જાય છે ત્યારે કાંઈ ને કાંઈ એની પ્રક્રિયા તો ચાલુ થાય છે, બહારમાં પોતાના પરિણામ અને બાહ્ય ક્રિયા, મન વચન કાયાની બીજા નિમિત્તોની દેવ ગુરુ શાસ્ત્રની, ત્યારે એટલું કાર્ય થયું એને કેમ નહીં અવગણે, કાર્ય તો થયું એટલું. પહેલા જે કોઈ સાંસારિક કાર્યો હતા એનાથી વિલક્ષણ બીજા પ્રકારે કોઈને કોઈ પ્રકારે કાર્ય તો થયું ને, એ કાર્ય થયું એ પોતાની ઈચ્છાથી કર્યું છે, પોતાના ભાવથી કર્યું છે, એટલે મેં કર્યું છે એ વાતને કેમ નહીં અવગણે, આ સવાલ ઉભો થાય છે. એને પણ ઉપર દ્રષ્ટિ જેની છે, ઊંચે જેની દ્રષ્ટિ છે, જેને ધ્યેય પ્રાપ્તિ અર્થે કાર્ય કરવું છે, એને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને એ કાર્ય કરવું એમ જમે કરતા નથી, બાકી છે એમ જોવે છે, એની નજર બાકી ઉપર છે. આમાં દ્રષ્ટિ ફેરે ફેર છે, બાકી ઉપર નજર છે, આગળ વધે છે, કરું એના ઉપર નજર રહે છે, અટકી જાય છે, ભલે તેનું તે કર્યા કરે, અટકી કેમ ગયો તો તેનું તે કરવામાં અટકી છે, તેનું તે કરે છે એટલે આગળ વધે છે એમ રહેતું નથી, ત્યાં એ અટકી ગયો. આમ છે એનો હિસાબ. ખાસ કરીને જ્ઞાનનો ક્ષોભણ, બુદ્ધિનો ક્ષોભણ એ મોટામાં મોટું ફસાવાનું કારણ છે. એ સંબંધીમાં માન છે, એ રહે છે. કહે છે કે અમે જાણીએ છીએ એવા અભિમાનને છોડવા જોઈએ. એવું કોઈ અભિમાન માન સંબંધીનું કાંઈ જ નથી. હું શૂન્ય સમજ્યો છું, સમજવાના આજી નિંદું છું, કાંઈ પણ એની ફળ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને સમજણની બાબતમાં જરાય માન થાય એ પ્રકારમાં આવવું જોઈએ એ વિષય છે. સર્વ સાધકોની નજર જ પૂર્ણ દ્રવ ઉપર છે. મુનિ હોય કે સમીર દ્રષ્ટિ હોય, સર્વ કક્ષાના સાધકની દ્રષ્ટિ આત્મા પરિપૂર્ણ દ્રવ છે એના ઉપર છે. એટલે એની અવસ્થાના વિકાસને ક્યારે મુખ્ય કરીને એનું માન થાય એ અવસર સાધકપણામાં રહેતો નથી. બાધકપણામાં એ પ્રકાર ઉત્પન્ન થાય છે, સાધકપણામાં ઉત્પન્ન થતો આ પરિસ્થિતિ. એટલે તો એ આખી લાઈન છે એ જુદી જાતની છે. જગતમાં માન એવું છેતરામનું પદ છે કે નમ્રતાનું પણ માન થઈ જાય. પ્રકૃતિ નરમ હોય અમે પણ નમ્રતા, અમને પણ નમ્રતા ફાવે, નમ્રતા રાખીએ અમે બધી નરમ નરમ નરમ, પરિપૂર્ણ પદ છે, ગુણ ભંડાર છે, અવગુણ નો જ્યાં નામ નિશાન ગંધ માત્ર નથી, એના ઉપર દ્રષ્ટિ નથી એટલે એ બધું ઊભું થાય છે, એના ઉપર દ્રષ્ટિ આવે, આખો માર્ગ સમ્યક છે, વિતરાગ માર્ગ જેને કહે છે સમ્યક માર્ગ છે, પછી કોઈ પણ સાધકપણાની કક્ષા હોય એને બાધક પણ ખરેખર છે નહીં. અમે જાણીએ છીએ એવા અભિમાન છોડવા જોઈએ. હું ઉદાસીન છું, મારી બેઠક ધ્રુવમાં છે, જે બેસવું છે, સ્વાશ્રય કરવો છે એ ધ્રુવમાં મારી બેઠક છે, એ સિવાય ધ્રુવ મારા ધ્રુવપદ સિવાય સર્વ સ્થાન મારા માટે અન્ય સ્થાન છે, મારા બેસવાનું એ સ્થાન નથી. તેથી સર્વ અન્ય પ્રત્યે, સમસ્ત અન્ય દ્રવ્ય ભાવ પ્રત્યે હું કેવળ ઉદાસીન છું. આમ લીધું છે, આવી રીતે ઉદાસીનતા લીધી. એ પોતાના સ્વરૂપના આદર આગળ કોઈનો પછી આદર કરવાનો એને પ્રશ્ન રહેતો નથી. સમસ્ત જગત પ્રત્યે ઉદાસ ઉદાસ ઉદાસ. કેમ ઉદાસ? કે એને ક્યાંય પોતાનું પ્રયોજન ભાસતો નથી. જે કાંઈ એને જ્ઞાનમાં જણાય આવે છે એ જાણતા પણ એ મારા પ્રયોજન વગર છે, વગરનું છે, કેમ કે લક્ષ આત્માનું છે ને, એટલે એને નિષ્પ્રયોજનભૂત વિષય લાગે છે, એમાં ઉદાસીનતા ઉત્પન્ન થઈ જાય છે. એમાં ઉદાસીન પણ ઉત્પન્ન થાય, એમાં પ્રયોજન મારું શું પ્રયોજન છે, મારું કાંઈ પ્રયોજન નથી, એની ઉપેક્ષા થઈ જાય છે. જ્યાં પ્રયોજન નથી ત્યાં ઉપેક્ષા થાય. દુકાને ભાવ પૂછવા આવેલો ગરાગ, ગરાગના વેશમાં છે, ભાવ પૂછે છે, પણ વેપારીને એમાં પ્રયોજન ન દેખાય કે આ લેવાનો નથી અને મને કાંઈ નફો મળવાનો નથી, ઉપેક્ષા કરે છે. એની અપેક્ષા કરતો નથી ધન, ઉપેક્ષા કરે છે. એના પ્રત્યે બેદરકારી એને સહજ ઉત્પન્ન થઈ જાય છે. જ્ઞાન થતાં જ પ્રયોજનભૂત જ્ઞાનનું આ લક્ષણ છે કે જે વિષય જ્ઞાનમાં અપ્રયોજનભૂત ભાષે તેના પ્રત્યે એને ઉપેક્ષા અને ઉદાસીનતા ઉત્પન્ન થઈ આવે છે. એટલે એમ કહે છે કે હું ઉદાસીન છું, ઉદાસીન છું એટલે આખા જગત પ્રત્યે હું ઉદાસીન છું એમ લેવું છે. કોઈ મને આ જગતમાં સુખનું કારણ નથી. સુખ અનંત સુખ ભંડાર એવો જે મારો આત્મા, એ એક જ મને સુખનું સ્થાન છે, સુખનો આશ્રય છે, સુખ સ્વરૂપ હું છું, બાકી મારા સુખથી બધું ખાલી છે. આમ જોવે છે એટલે ઉદાસીનતા આવ્યા વિના રહે. અમે જાણીએ છીએ તો મારી બેઠક ધ્રુવમાં છે, મારું આસન ધ્રુવ છે, બેઠક લીધું, આસન લીધું, જ્યાં જમાવટ કરવી છે. આ પદ્માસન કરે છે, જલ્દી છૂટે નહીં. પદ્માસનની સ્થિતિ છે એટલા માટે કે જાણે પગ બંધાઈને રહી ગયા. બીજી રીતે હોય બેઠક, ચંચલતા શરીરની રહે છે, પદ્માસને પછી કોઈ ચંચલતા નથી. લાકડું જેમ ગોઠવી દીધું હોય એમ એવી રીતે ગોઠવાય છે. પુરુષાર્થની ઉગ્ર પરિસ્થિતિમાં એ આસન સહજ જ છે, એમ જ પ્રકાર આવે છે. કહે છે કે મારું આસન અહીંયા, એ તો શરીરનો વિષય, નિમિત્તનો થઈ ગયો. અહીંયા કહે છે કે મારું આસન ધ્રુવમાં છે, હલચલ વગરની જે ચીજ સ્થિર ચીજ, નિશ્ચંચલ સ્વભાવ, અચલિત સ્વભાવ, એ સ્વભાવમાં મારું આસન છે, એટલે એ સ્વરૂપે હું છું. પણ હું જગતના પાંચ ઇન્દ્રિયોના વૈવિધ્ય ભરેલા વિષયો છે, વિધવિધતા ઘણી છે, અનેક વિષયો, એમાંથી તો હું ઉદાસ છું, એમાં તો મારા સુખથી તે બધા શૂન્ય ભાષે છે, ખાલી ભાષે છે. પણ મારી વર્તમાન અવસ્થાની પણ હું અપેક્ષા કરતો નથી, પરિપૂર્ણ હોવાથી, સ્વરૂપે હું પરિપૂર્ણ હોવાથી, સુખ આદિ ગુણોથી પણ હું સ્વભાવથી પરિપૂર્ણ હોવાથી, એક સમયની પર્યાયની પણ હું અપેક્ષા કરતો નથી. આ પર્યાય આમ થાય તો ઠીક એવા એ મને સ્વીકારી એવા મને એની અપેક્ષા નથી. આમ ભાવ છે, સ્વીકારીમાં એવો ઉત્પાદવાળો ભાવ નથી, વ્યક્ત ભાવ નથી, પણ એવા ભાવે જ પોતાનું સ્વરૂપ છે એમ જોયું છે. એવો ભાવ વ્યક્ત નહીં હોવા છતાં સ્વભાવ તો એવો જ છે કે જે ત્રિકાળ એક સમયની પર્યાય અને સમસ્ત પર એવું જગત એ બધાથી ઉદાસ છે, કોઈની અપેક્ષા રાખતો નથી. કોઈ પર પદાર્થ ને કોઈ પર્યાય વિના એને પોતાનું સ્વરૂપ જેવું છે એવું ત્રિકાળ ટકાવી રાખ્યું છે, એટલું સામર્થ્ય લઈને એ પદાર્થ છે, એવી એની મહાસત્તા છે પોતાની. પોતે આવો છે એમ જાણનાર પર્યાય પ્રત્યે ઉદાસ છે, અને પર્યાયમાં માન કે અભિમાન થવાનો, મુખ્ય થવાનો પ્રશ્ન રહેતો. ઉદાસીનતાને કારણે જે પર્યાય ગૌણ રહે છે એનું માન થવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? જે પર્યાયની મુખ્યતા થતી નથી, અરે એનું લક્ષ થતું નથી, જણાય છે તો પણ એનું લક્ષ નથી, વેદાય છે તો પણ એનું લક્ષ નથી, એનો વિકાસ ખ્યાલમાં આવે છે તો પણ એનું લક્ષ નથી, પછી જેનું લક્ષ નથી એની મુખ્યતા થવાનો પ્રશ્ન રહેતો નથી. પરથી તો હું ઉદાસ છું, પણ પર્યાયથી પણ હું ઉદાસ છું. આમ પોતાના ધ્રુવ સ્વભાવમાં આસન જમાવીને, ધ્યાનનું આસન છે આ, એકાગ્રતાનું આસન છે, સમ્યક પ્રકારે પર્યાયાદિ સમસ્ત પરથી ઉપેક્ષા થઈ, તે જ યોગ્ય છે, તે જ ઉચિત છે, તે જ સમ્યક છે, એ સિવાય બીજો કોઈ પ્રકાર છે તે બધો અસમ્યક છે. સમ્યક નથી જ્ઞાન, અસમ્યક છે. બીજા કોઈ ધ્યાનના પ્રકારમાં પરિણામની ચંચલતા સાથે સુસંગતતા નથી. કે હાલતા ચાલતા ખાતા પીતા શુદ્ધ ઉપયોગ થઈ જાય છે, એ તો દશા કેળવાઈ છે. પણ 12 મિનિટની સાપેક્ષતાથી વિચાર કરીએ, સંબંધ જોડીને વિચાર કરીએ, તો જે ધમાલ ને ધાંધળવાનું વારનું સ્થાન જેમ એકાગ્રતા માટે અનુકૂળ ગણવામાં આવતું નથી, શાંત એકાંત અને નિર્જન સ્થળ એના માટે સુસંગત છે. વિવેક કરવામાં આવે તેની સુસંગતતા ક્યાં છે? એકાંત શાંત નિર્જન સ્થળ હોય ત્યાં સ્વરૂપ ધ્યાનને ધ્યાન કરવાનો ઉચિત નિર્ણય છે, એ 12મો વિવેક છે. એમ મનવચન કાયામાં પણ એ કાયાની સ્થિતિ ખરગાસને અને પદ્માસને, કોઈ અર્ધ પદ્માસનની પણ પ્રતિમાઓ પહેલા જોઈ છે. સામાન્ય રીતે પદ્માસન છે વધારે સુસંગત છે, અને ખડગાસન છે તરવાર ઉભી હોય સીધા બે આ જે કાવસુક ને આપણે એ ખડગાસન છે. બે ત્યાં નિર્વાણના કાળમાં કોઈ પણ મુનિને કેવડી થાય ત્યારે આ બે માંથી એક ધ્યાનની સ્થિતિ હોય છે. કેવ જ્ઞાન તો ધ્યાનમાં પ્રત્યે છે ને, સુખ ધ્યાનમાં પ્રત્યે છે. એ સુખ ધ્યાનની ઉજ્જવળ ધ્યાનની જમાવટમાં આ બે સ્થિતિ સ્થિતિ હોય છે. એ જે સ્થિતિ છે એ કાયમ પછી રહી જાય છે. કેવ જ્ઞાનમાં જે સ્થિતિ થઈ ગઈ પદ્માસન હોય તો પદ્માસન ને ખડગાસન હોય તો સાબી અનંત અનંત કાળ એ સ્થિતિએ આત્મપ્રદેશના અવયવો પ્રદેશો ગોઠવાયેલા રહી જાય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એને વિભાવ વ્યંજન પર્યાય કીધી છે. શરીરનો ત્યાગ થઈને અશરીરી સિદ્ધ દશા પ્રત્યે ત્યારે એ જ આકારને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે. ક્ષેત્રફળમાં સામાન્ય ફેરફાર છે. શરીરને જેટલું ક્ષેત્રફળ રૂપ્યું હોય તેનાથી વિભાવ વ્યંજન પર્યાય છોડીને તેના તે આકારમાં સ્વભાવ વ્યંજન પર્યાય પ્રગટ થાય ત્યારે સહેજ ઊણું કિંચિત ન્યૂન એટલું એનું ક્ષેત્ર થાય છે. એવું શાસ્ત્ર પ્રમાણ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં શું પ્રકાર છે, એનો પ્રોસેસ શું છે, અસ્થિથી જ લેવામાં આવે છે. કેમ કે પોતાની પણ મોજુદગી ઉપર હયાતી ઉપર લીન થવાનું છે ને, નથી એના એનો શું આશ્રય કરવો હોય એનો આશ્રય કરવાનો છે. જે ત્રિકાળ હૈયાત છે, ત્રિકાળ મોજુદ છે, વર્તમાનમાં પણ મોજુદ છે, એના ઉપર સર્વ પરિણામોની લીનતા અને એકાગ્રતા થાય. સર્વ પરિણામો એકાગ્ર થઈને ત્યાં લાગે એવું જે સ્વસ્થાન છે તે અચિંત્ય રત્ન ચિંતામણી રત્નાકર એવો શુદ્ધાત્મા છે. જે ચિંતવનની પેલે તારનો વિષય છે, ચિંતવનમાં પૂરો આવતો બસો ને સિત્તેર ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં શોધ નિશ્ચયને એકનો જ્ઞાન રસ અને આનંદ કંદ પ્રભુ હું છું. કેવા રસની વાત ચાલે છે. ગુરુદેવના પ્રવચનોનો આ એક ચાર હતો, સુંદરતા લાવો હતો કે આત્માની વાત ભલે ફરી ફરીને આત્માની વાત કરે તો પણ એટલા દ્રષ્ટિ અને વિશેષણ કહેતા કહેતા રસ ભણો ઉપજે એ તો લીધું છે. અનુભવ પ્રકાશ જેની વાત કરતા અનુપમ આનંદ ઉપજે છે, રસ વધે છે ને પોતાનો, એના અનુભવની શી વાત કરવી એમ કરે. જેની વાત કરતા અનુપમ આનંદ ઉપજે એના અનુભવની શું વાત કરવી એમ કહે. કે એના અનુભવની તો વાત થાય હું વધે. ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં શુદ્ધ નિશ્ચયને એટલે શુદ્ધ નિશ્ચયને દ્વારા જોવામાં આવે તો શુદ્ધ નિશ્ચયને એટલે શું કે જ્ઞાનનો અંશ છે એને નય જ્ઞાન કહેવામાં આવે છે. જે જ્ઞાનના અંશનું પ્રયોજન જોડાવું, પ્રયોજન યોજન જોડાવું, જોડાવું જાણ્યું જોડાવું શુદ્ધાત્મા સાથે છે
જે જ્ઞાનના અંશનું જોડાણું પ્રયોજનપણે પ્રયોજનભૂતપણે શુદ્ધાત્મા સાથે છે, ઉદાસીનપણે નથી જાણતા, જોડાઈને જાણે છે, તન્મય થઈને જાણે છે જે જ્ઞાન શુદ્ધાત્માને, એ જ્ઞાનના અંશને શુદ્ધ નહીં, શુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં, શુદ્ધ નિશ્ચય સ્વરૂપને જાણનારા જ્ઞાન અંશને શુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. એ પ્રકારે શુદ્ધાત્માને વિષય કરતા, સિદ્ધાત્માને વિષય કરતા, સિદ્ધાત્માના અભેદ દર્શન કરતા, કેવો છે આત્મા પોતાનો, કે એકલો જ્ઞાનનો રસખંડ છે, જ્ઞાનનો રસ છે એકલો, એમ કે છે. કેટલો રસિક ભાવ છે કે જ્ઞાનનો, એકલો જ્ઞાનનો રસ છે અને આનંદનો કંદ છે, એવા વનસ્પતિના કંદ થાય છે. આ લોકો વેદાંતમાં એવી બધી વાતો આવે છે, એ લોકો આહાર કરે, વનસ્પતિનો આહાર કરે, આપણે મુનિ લીલીપુરીનો આહાર ન કરે, અને એમાં કંદ તો મૂળ છે, કંદ મૂળ છે, એમાં તો અનંત અનંત કાય છે, અનંત કાય છે, એક કણીમાં પણ અનંત કાય છે ને, એ લોકોને એવા દૃષ્ટાંત આવે છે. એક કંદ થોડો ખાય એટલે વર્ષો સુધી એ ઋષિ મુનિઓને જંગલમાં ભૂખ લાગે નહીં. અહીંયા કહે છે કે આનંદનો કંદ એવો છે કે એમાંથી આનંદ ક્યારેય ખૂટે એવો નથી. અક્ષય અક્ષય અનંત છે, અક્ષય અનંત છે. જ્ઞાનનો રસ અને આનંદનો કંદ પ્રભુ હું છું. રસ એટલે એકલી શક્તિ જ ભરી છે, એકલી જ્ઞાનની શક્તિ અને એકલી આનંદ શક્તિ, કેવડી કે જેનું માપ નહીં એવડી. એના તળિયે પહોંચવા જાય તો જેના તળિયાનો પત્તો લાગે નહીં, મહાસાગરમાં માઇલો સુધી જાય તો તળિયું લાગી જાય, તો એનો ક્યાંય જાણે તળિયું જ મળતું નથી. એવો આનંદ કંદ પ્રભુ હું છું, આવો છું, એવી દૃષ્ટિ તે આત્મભાવના છે. આ જે પ્રવચનો બે છે એમાં સ્વરૂપની ભાવના, એકાગ્રતારૂપ ભાવનાનો વ્યક્ત વિષય લીધો છે. આવો છું એવી દૃષ્ટિ, આવો જ્ઞાન રસ અને આનંદ કંદ પ્રભુ હું છું, એવી દ્રષ્ટિ તે આત્મભાવના છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન છે. શ્રીમદજી ગાયું છે એ આ આત્મભાવના છે. જે આત્મભાવના ભાવતા શુદ્ધિ પ્રગટે, જે આત્મભાવના રહેતા ભાવનાના એકાગ્રતા રહેતા શુદ્ધતા વધીને મુનિપણું પ્રગટે, અને જે એકાગ્રતા વધતા કેવળ જ્ઞાન પ્રગટે, આવી આત્મભાવના છે. આ તો સ્વવિકલ્પણે વચન ગોચરપણે કહેવાય છે, એનું વાચ છે તે નિર્વિકલ્પ વચન અગોચર છે એમ જાણવું. કહેવાય છે તે વચન ગોચર, વચન તો વિકલ્પ પુરસ્સર ચાલે છે, વચન ભાષા વ્યવહાર તો વિકલ્પ પૂર્વક ચાલે છે, પણ એનું વાચ છે એ આ છે કે આવો એકલો જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાનનો રસ અને આનંદનો કંદ છે, એવો જ છું જે નિર્વિકલ્પ અનુભવની એને આત્મભાવના કહેવામાં આવે છે. એ આત્મભાવના છે, એની દ્રષ્ટિ તે આત્મભાવના છે, એનું જ્ઞાન તે આત્મભાવના છે, અભેદ દ્રષ્ટિ અભેદ જ્ઞાન અને એનું અભેદ આચરણ છે તે આત્મભાવના છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જ ખરી આત્મભાવના છે. નામ બીજું છે, હજારો નામથી પૂછે એને કહો, શાસ્ત્ર પરિભાષામાં તો આગમ શૈલીમાં એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ કહેવામાં આવ્યું છે. પછી અધ્યાત્મ ભાષાએ એને આત્મભાવના કહો, એને આત્મધ્યાન કહો, એને શુદ્ધોપયોગ કહો, એવા હજારો નામથી એને કહો. વસ્તુ તો જે છે એ
હું આવ્યો છું તથા બધા જીવો ભગવત સ્વરૂપ છે. આપોઆપ આવી જાય છે આમાં. જયારે હું આવ્યો છું ત્યારે બધા આત્માઓ આવા છે એમ આવી જાય છે. કોઈ આત્મા પ્રત્યે જરા પણ બીજો ભાવ પછી રહેતો પર્યાય ગમ થાય છે. વર્તમાન ભૂલવાળી દૂષિત દશા એને ગમ કરવામાં આવે છે. જેમ અહીંયા પોતાની દશાને ગમ કરવામાં આવે છે, દૂષિત કે નિર્દોષિત, એમ બીજા આત્માની દશાને પણ ગમ કરીને એના શુદ્ધાત્મ પદને આદરથી જોવામાં આવે છે. કેમ કે શુદ્ધાત્મ પદ છે તે આદરણીય છે, આદરવાને યોગ્ય છે, તેથી આદરથી જોવામાં આવે છે. બહુ અલૌકિક દ્રષ્ટિનો વિષય છે. આજનું સ્વાધ્યાયમાં રસ લેવાનો વિષય છે. ભૂલીને કરે છે ને, એ ભૂલે ત્યારે એમ જ કરે કે બીજું કરે? જે જેમ માનતો હોય એમ કહે કે ન માનતો હોય એમ કહે? એ પોતાના સ્વરૂપ ને આત્મા નહીં માનતો, પણ પ્રકૃતિથી ઉદયમાન એવા જે ભાવો છે એવા સ્વરૂપે પોતાના આત્માને માને છે, એટલે માને છે એમ કહે છે ને એમ કરે છે, એમ જ કરે, બીજું શું કરે? કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે આ બાળક કેમ બાળક બુદ્ધિએ પ્રવર્તે છે? બાળક બાળક બુદ્ધિએ પ્રવર્તે છે કારણ કે તે બાળક છે. બસ એમ એની અવસ્થામાં જે બાલ્યપણું છે, બાળક છે, મોટો નથી. એ મોટો કહેવાતો હોય તો પણ મોટો નથી, પણ બાળક છે એમ છે. એ તો સંસ્કૃતમાં એક શ્લોક છે, બાલાનામ પશ્યંતિ લિંગાહા. બાહ્ય ચિહ્નોને જોનાર ને બાહ્ય ચિહ્નોથી ગ્રહણ ત્યારથી માપ કાઢનાર બધા બાળકો છે. તત્વ દ્રષ્ટિઓનું અવલોકન એ રીતે હતું કહેવાય. મોટા એટલે થોડા મોટા થઈ ગયા છે એમ કઈ ખરેખર છે? નાના બાળકો કોડીઓના પાંચિકા ને આ ગોળીઓ ડગ્ગા નાના કાચના ભેગા કરીને ડબ્બો ભરે, પછી એમ માને કે હું ઘણી કોડી વાળો અને ઘણા કાંચી કા વાળો. જ્ઞાન ને એમ જોવે છે, ઘર ઝવેરાત ને પૈસા વાળા ને એમ જોવે છે કે આ ઘણી કોડી વાળો ને ઘણા કાંચી કા વાળો છે. જેને ઝવેરાત રત્ન કહે છે એ બધા આમ તો પથરા જ છે ને, બધા એક જાતના એ બધા પથરા છે. જેને મૂલ્ય નથી એનું, એની નજરમાં તો એને એ પાંચિકાથી હરખને સુખીપણું શ્રીમંતાપણું માનનારા દુઃખી દેખાય, એને દુઃખી દેખાય છે. એ પરિણામમાં એને કેટલું દુઃખ છે એ જ્ઞાની જાણે છે, એને ખબર નથી. રોગીને ખબર ન પડે બેભાનપણામાં કે મને ઘણું દુઃખ થતા બેભાનપણું થયું છે, એટલે ત્યાં દુઃખ નથી એમ કઈ સાબિત થાય? એમ કઈ સિદ્ધ થઈ શકે? ત્યાં ઘણું દુઃખ છે એમ સિદ્ધ થઈ ગયું, એટલે એનો કઈ અર્થ નથી. આવું છે, જુદા પલાખા છે. લેખા પલાખા બધું મૂલ્ય અવમૂલ્યન જુદું છે. આ જગતનું મૂલ્ય જુદું ને જ્ઞાનનું મૂલ્ય જુદું છે. હું આવ્યો છું તથા બધા જીવો ભગવત સ્વરૂપ છે. કેટલી વિશાળ દ્રષ્ટિ છે. એકેન્દ્રથી માનીને પંચેન્દ્રિય પર્યંતના સર્વ જીવો લઈ લીધા, મનુષ્ય ની પણ
સર્વ
જીવો એ બધા મૂળમાં ભગવાન આત્માઓ છે. સર્વાત્મા સમ દ્રષ્ટિ દેવો આ વચન ને સોળ વર્ષ વાતો કરી. મંથન 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 આટલી પરિપક્વ વિચારણા 15 વર્ષની ઉંમરે 16 વર્ષની ઉંમરે એને સમ્યક દર્શન પ્રત્યુ 24 વર્ષની ઉંમરે આ 8 વર્ષ તો ગયા ને 7 થી 8 વર્ષ મંથન માને આગળ વધવામાં ગયા. એ પાયો કેટલો પાકો કર્યો બીજો વિષય નથી. 19-20 વર્ષે એમનું લગ્ન થયું છે પણ એમનો વૈરાગ જોવો તો ફાટ ફાટ છે.
બરોબર
બોલો. માણસ બહારમાં તો લગ્ન લગ્ન કર્યા છે, એનો માપ કઈ રીતે કાઢવું? બાહ્ય દ્રષ્ટિથી તો માપ નીકળે એવું. આ તો પત્રો રહી ગયા અને પુસ્તકારૂઢ થયા ત્યારે વાત બહાર આવી, નહીતર તો લોકો જાણે પણ નહીં. એવા ઘણા જ્ઞાનીઓ થઈ ગયા કે જેને લોકોએ જાણ્યા પણ નથી અને એનું કામ કરીને એને રસ્તે પૂર્ણતામાં પહોંચી ગયા છે. એવા આનંદ થઈ ગયા. એમ જ છે, બધા ભગવાન સ્વરૂપ છું એમ જ લીધું છે. બધા આત્માઓ સિદ્ધ સમાન છે, ભલે તે પોતાને ગમે તેવા માનતા હોય, અમે તો એને સિદ્ધ બને દેખીએ છીએ. બહુ વિશાળ દ્રષ્ટિ વિષય છે. તત્વદ્રષ્ટિ છે એક અસાધારણ અમાપ વિશાળતા વાળી દ્રષ્ટિ છે. એની વિશાળતાની કોઈ સીમા નથી, એનું બંધન નથી. એને અહીંયા અટકી જાય, આજીવ માટે અટકી જાજે, ભવિષ્ય માટે નહીં અભવિષ્ય માટે અટકી જજે, એ વાતે ત્યાં નથી. ભવિષ્ય અભવિષ્ય જ્ઞાન કરવાનો વિષય છે. આત્માઓ તો બધા એવા છે. સ્વભાવ ભવિષ્ય હો કે અભવિષ્ય હો, એનો સ્વભાવ છે, પારિણામિક ભાવ છે, એમાં કોઈ ભેદ
નથી.
ભવિષ્ય અભવિષ્ય પણ તો અશુદ્ધ પારિણામિક નો વિષય છે. આવે છે 320માં અશુદ્ધ પરિણામ પારિણામિક નો વિષય છે. શુદ્ધ પારિણામિક માં એ વાત નથી, એવી દ્રષ્ટિ છે. એમ જાણનાર ને જ વ્યવહાર નો યથાર્થ વિવેક છે. એમ જાણનાર ને વ્યવહારે જે વિવેક છે તે યથાર્થ છે. એમ છે, એમ જાણ્યા વિના બાકી બધી ગડબડ વાળી વાત છે. એનો વ્યવહાર ગડબડ વાળો, નિશ્ચય જ્યાં ગડબડ વાળો ત્યાં એનો વ્યવહાર ગડબડ વાળો. જ્યાં નિશ્ચય સમ્યક ત્યાં એનો વ્યવહાર પણ સમ્યક, એમ જોવાય છે. પરમાત્મ સ્વરૂપ બધા જીવો છે, તમામ જગત ના જીવો પરમાત્મ સ્વરૂપ છે. પરમ સ્વરૂપે અંદરમાં છે, એ મૂળ સ્વરૂપ છે. એમાં કિંચિત માત્ર અને ક્યારે પણ કોઈ પણ જીવને વિશે ફેર પડતો નથી. એના પરથી તો આ લોકો યુક્તિ બનાવી છે, વેદાંત વાળા જે યુક્તિ બનાવી છે આના, કે બધા એક પરમ બ્રહ્મના અંશ છે, માટે ક્યાંય રાગ દ્વેષ કરવો નહીં. બધામાં બધાના હૃદયમાં પરમાત્મા બિરાજે છે, માટે ક્યાંય રાગ દ્વેષ કરવો નહીં, કોઈને મારા તમારા પારકાને માનવું નહીં. એ પ્રકારની આમાંથી નીકળી છે રાગ વિકૃત થઈને. એ લોકો એમ કહે છે બધાના હૃદયમાં તો પરમાત્મા બિરાજે છે, હૃદય સ્થાનમાં બધાને પરમાત્મા રહે. ગીતામાં માટે તું તારા હૃદયમાં જો, તારા અંતઃકરણમાં પરમાત્મા બિરાજમાન છે એમ ક્યાંય આવે છે. એ અંદરમાં જો, અંતઃકરણમાં જો, અંદરમાં બિરાજે છે. એ વાત આવતી ત્યારે જરા છે વાત કંઈક બહુ સારી, કેવી રીતે છે એ ચોખ્ખું ન થાય પણ છે બહુ સારું. એ આ ભાવનામાંથી એ વાત આવી છે.
જય સનાતન દિગંબર જય ધારમણો જય હો.